SBS is Australia's most trusted multilingual broadcaster. Our listeners are loyal, highly engaged, and have supported countless local businesses. We offer advertising packages for businesses of all sizes. Our experienced sales team will guide you through the process of owning a great campaign. Bring your own ad or have our production team make you something in one of our 68 languages. Start the conversation with your new audience today. Email sales@sbs.com.au.
આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
ઓસ્ટ્રેલિયામાં વયસ્કો, યુવાનો અને બાળકો આમ બધી ઉંમરના લોકો ક્રિકેટ સાથે સંકળાયેલા હોય છે. વયસ્કો જ્યારે ઘણે ભાગે કોમ્યુનિટી ક્રિકેટ દ્વારા પોતાની ક્રિકેટની તરફ સંતોષે છે, તો યુવાનો અને બાળકો રિપ્રેઝેન્ટેટિવ કે સ્ટેટ તરફથી રમીને ક્રિકેટમાં પોતાનું ભવિષ્ય પણ શોધતા જોવા મળે છે. આ સૌને એક સામાન્ય પ્રશ્ન હંમેશા સતાવે છે અને એ છે ફિટનેસનો, ઇજાઓથી બચવાનો. આ મુદ્દે આપણી સાથે વાત કરવા જોડાયા છે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ સોહમભાઈ દેસાઈ. સોહમભાઈ, SBS ગુજરાતીમાં આપનું સ્વાગત છે.
થેન્ક યુ, હેપી ટુ બી હિયર.
સોહમભાઈ, તમે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ સાથે સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ તરીકે સંકળાયેલા છો, તમે અમને આ વિશે થોડું વિગતે જણાવશો?
હા, 2020 નું જે ઓસ્ટ્રેલિયા ટૂર હતું આપણું ઇન્ડિયન ટીમની, ત્યારથી હું ત્યારે અસિસ્ટન્ટ રોલમાં હતો. સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ એટલે ફિટનેસ કોચ ઇન્ડિયન ટીમના રોલમાં, અને 2021 થી હું લીડ સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ છું ઇન્ડિયન ક્રિકેટ ટીમનો, અને અત્યારે એ જ પોઝિશન પર છું. તમે જે બી યોયો ફિટનેસ ટેસ્ટના રિઝલ્ટ સાંભળો કે વર્કલોડ મોનિટરિંગ, વર્કલોડને લીધે કોઈને રેસ્ટ આપ્યો, કોઈને બ્રેક આપ્યો, એ બધું સાંભળો, પછી કોઈ બોલર કે કોઈ બેટ્સમેન મિસ કરે કોઈ મેચ, ફિટ હોવા છતાં મિસ કરે વર્કલોડને લીધે, આ બધું ડિસિઝનમાં મારું ઇન્વોલ્વમેન્ટ હોય. એટલે અમે જોઈન્ટ ડિસિઝન લઈએ, અને કોઈ મોટી ટુર્નામેન્ટ આવતી હોય, વર્લ્ડ કપ કે એવું કઈ આવતું હોય, કે ઓસ્ટ્રેલિયાની 5 મેચ સિરીઝ કે ઇંગ્લેન્ડની 5 મેચ સિરીઝ એવી આવતી હોય, જે કે મોટી ટુર્નામેન્ટ કહેવાય, તો એના માટે પ્લેયર્સને 100% ફિટ રાખવા માટે જે બી કઈ પ્લાન કે પ્રોસેસ સેટ કરવાનો હોય એ અમે કરીએ. 6-7 મહિના પહેલાથી જ એનું કામ સ્ટાર્ટ થઈ જાય, અને જે બી કઈ કરવું પડતું હોય એનો પ્લાન ને બધું હું પ્રિપેર કરું.
સોમભાઈ, ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના વ્યક્તિઓમાં ખાસ કરીને બે પ્રકારના ખેલાડીઓ જોવા મળે છે. એક એવા જે ક્રિકેટ પ્રત્યેના પ્રેમને લીધે વીકેન્ડમાં મોજ ખાતર રમતા હોય, અને બીજા એવા યુવાનો અને બાળકો જેઓ રમતમાં ભવિષ્ય શોધતા હોય. તો આ વીકેન્ડમાં ક્રિકેટ રમતા કેઝ્યુઅલ ખેલાડી અને ક્રિકેટ પ્રેમીઓ રોજિંદા જીવનમાં પોતાને કેવી રીતે ફિટ રાખી શકે?
હવે ઓસ્ટ્રેલિયાથી બેટર કન્ટ્રી નહીં હોય એકચ્યુઅલી તો તમારા માટે, કે ફિટનેસનું મોટિવેશન કે ઇન્સ્પિરેશન તમને જોઈએ તો આજુબાજુ તમે જો, અને આજુબાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી જો, તો તમને એન્ડ નંબર ઓફ ઓપ્શન્સ મળે તમને. બરાબર, ટુ સ્ટાર્ટ વિથ એવું છે કે આપણને મોટિવેશન ને ઇન્સ્પિરેશનની જરૂર નહીં. બીજું કે આપણે બેસિક કામમાં અને બેસિક વસ્તુથી ચાલુ કરવાનું, જેમ કે પહેલા સાદી સિમ્પલ વસ્તુ કે ભાઈ એક ટાઈમે ઉઠો, એક ટાઈમે ઊંઘો, એક ટાઈમે ખાવાનું ખાઓ. એટલે ઓબ્વિયસલી તમારે લાઈફ બી જીવવાની હોય, પણ એવું નહીં કે 1 વાગે આપણે 6 વાગે ઉઠ્યા તો બીજા દિવસે 9 વાગે ઉઠ્યા, પછી પાછું 8 વાગે ઉઠ્યા, પછી પાછું 6 વાગે ઉઠ્યા, એવું નહીં. એટલે તમે 6 વાગે નક્કી કરો તો 6-7 ની વચ્ચે રોજ ઉઠવાનું, કે 10-11 વાગ્યાની વચ્ચે રોજ સુવાનું, પછી ટાઈમ ટુ ટાઈમ ખાવાનું. આ બેસિક વસ્તુ છે કે જેના કરવાથી ઓલમોસ્ટ 30-40% રિઝલ્ટ તો તમને આમાં જ મળી જાય, સિવાય કઈ કર્યા વગર એમ. પછી તમારે એના ઉપર એડ કરવું હોય તો સવારે ઉઠીને કઈ ચાલવા જાઓ, જે જોગિંગ કરી શકતા હોય તો જોગિંગ કરો, સાયકલિંગ કરો. આ બેસિક વસ્તુ છે જેમાં શું કે કોઈ સાયન્સ કે પ્રોફેશનલ કે એક્સપર્ટની જરૂર નહીં હોતી એમ. પહેલા આટલું કરવાનું ચાલુ કરો તમે, એનાથી તમારું 50-60% રિઝલ્ટ ને 50-60% રિધમ તો તમારી બની જાય. બાકીના 30-40% તમારે ગ્રો કરવું હોય એના માટે તમને પછી પ્રોફેશનલ હેલ્પની જરૂર પડે. અને એના ઉપરાંત ધારો કે અઠવાડિયામાં 2 સેશન તમે જિમમાં જઈ આવો. કેના માટે? આપણે કઈ 6 પેક જોઈએ છે, કે કઈ આપણે 100 કિલોના સ્કોટ્સ કરવા છે, કે 50 કિલો બેન્ચ પ્રેસ કરવું છે, એવું નહીં. પણ બેસિક કે ભાઈ ક્રિકેટ રમીએ છે તો આપણને કોઈ ઇન્જરી નહીં આવી જોઈએ. તો ઇન્જરી ક્રિકેટમાં ક્યાં ક્યાં આવે? તો ભાઈ ઘૂંટણ દુખે, કે ખભો દુખે, કે કાફ ખેંચાઈ જાય, કે બેકમાં આવે, આટલું આવે. બરાબર છે, આપણા રિક્રિએશનલ એથ્લીટ માટે. તો એના માટે જે બેસિક એક્સરસાઇઝ હોય અઠવાડિયામાં બે વાર 40 મિનિટનું સેશન કરી આવો તમે, શોલ્ડર સ્ટ્રેન્થનિંગ વર્ક કે નોર્મલ બોડી આપણે મશીનમાં ખાલી સ્ટ્રેન્થ વર્ક કરી આવો, તો ધીરે ધીરે 6-8 વીકમાં 12 વીકમાં તમારું સ્ટ્રેન્થનું બેઝ બનવા માંડશે. અને એનાથી તમને શું થશે, ગ્રાઉન્ડ પર તમે રમવા જાઓ વીકેન્ડમાં તો તમને થોડું સ્ટ્રોંગ ફીલ થાય, તમને મુવમેન્ટમાં ઇઝી ફીલ થાય, તમને કોઈ જાતનું કઈ રિસ્ટ્રિક્શન ફીલ નહીં થાય શોલ્ડરમાં, રમીને બીજા દિવસે બોડી સોર નહીં લાગે, આ બધું તમને ઓટોમેટિક રિઝલ્ટ દેખાવા માંડશે.
સોમભાઈ, આપણે જે ફિટનેસના વિડીયો અને બધું હવે યુટ્યુબ પર લોકો જોતા હોય છે, તો એ બધું જો આપણે જોઈએ ને, તો એમાં બે વસ્તુ ખાસ જોવા મળે, એક હોય છે કે વેઇટ ટ્રેનિંગ અને એક હોય છે કાર્ડિયો, તો તમે આ બે માંથી શાને વધારે મહત્વ આપો?
જો આમાં છે ને, યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ને બધામાં જે બી તમે જોવો ને, એ બધું ઇન્ડિવિજ્યુઅલ સ્પેસિફિક હોય, એટલે જેવી આપણી બોડી, જેવી આપણે એઝ પીપલ બહારથી જેવા અલગ દેખાઈએ, એવી રીતના આપણી બોડી અંદરથી બી અલગ સિસ્ટમમાં બની હોય, બધાની બોડી અલગ રિએક્ટ કરે અલગ વસ્તુને. એટલે ધારો કે વોકિંગ છે, તો મારી બોડી વોકિંગને અલગ રીતના રિસ્પોન્ડ કરશે અને તમારી બોડી વોકિંગને અલગ રીતના રિસ્પોન્ડ કરશે. પછી એમાં તમે એજ, એમાં તમે તમારું ડાયટ, એમાં તમે તમારી ટ્રેનિંગની હિસ્ટ્રી એડ કરો, તો હજુ એમાં વેરિયેબલ્સ અને વેરિએશન્સ વધતા જાય. એટલે કાર્ડિયોમાં સિમ્પલ મેં કીધું તમને કે જેનથી ચલાતું હોય ચાલો, જેનથી જોગ થતું હોય જોગ કરો, જેનથી સાયકલ ચલાવતી હોય સાયકલ ચલાવો, 25 મિનિટ, અડધો કલાક, 40 મિનિટ સવારે ખાલી આટલું 3 વાર અઠવાડિયામાં બી જઈ આવો ને તમે 3-4 વાર, તો એ બેસિક કાર્ડિયોનો જે બેઝ છે ને, કાર્ડિયો એટલે બેઝિકલી તમારું લંગ અને હાર્ટની હેલ્થ, એ તમારી સારી અને સેફ અને સાઉન્ડ રાખશે. એટલે કાર્ડિયોમાં ટુ સ્ટાર્ટ વિથ આટલું બેઝ થવું જોઈએ કે ભાઈ 40 મિનિટ, અડધો કલાક તમારે સાયકલિંગ, 20-25 મિનિટ જોગિંગ અને કલાક એક વોકિંગ થવું જોઈએ વિધાઉટ એની ઇશ્યુઝ. અને વેઇટ ટ્રેનિંગમાં મેં તમને જેમ કીધું કે સ્ટાર્ટ કરવા માટે જો તમે કોઈ દિવસ કર્યું નહીં હોય, તો તમારે જિમમાં જઈને ખાલી મશીન્સ પર બધું કરી દેવાનું. મશીન્સ એટલે કે મશીનમાં છે ને, તમારે ટેકનિક કે ફોર્મ કે આનું બહુ ચિંતા નહીં હોય, કેમ કે મશીનમાં તમે બેસો અને બરાબર કરો એટલે ઓલમોસ્ટ 80% તો ફોર્મ બરાબર જ હોય. એમાં તમારે વધારે ફોકસ કરવાનું કે વધારે કોન્શિયસ રહેવાની જરૂર નહીં હોય. પછી જેમ જેમ તમારું સ્ટ્રેન્થનું બેઝ બનતું જાય, તેમ તેમ તમે ફ્રી વેઇટ એક્સરસાઇઝમાં આવતા જાઓ, અને જેમ જેમ તમારું કાર્ડિયોનું બેઝ બનતું જાય, તેમ તેમ તમે થોડુંક રનિંગમાં પેસ ઇન્ક્રીઝ કરો, કોઈ વાર હિલ રનિંગ કરવા જાઓ, કોઈ વાર સ્પ્રિન્ટ્સ કરો, કોઈ વાર થોડું 30 સેકન્ડનું ઇન્ટરવલનું ટાઈપની ટ્રેનિંગ કરો, એવી રીતના ઇન્ક્રીઝ અને ગ્રેજ્યુઅલ પ્રોગ્રેશન થતું જાય.
સોમભાઈ, આ વાત કરીએ આપણે એવા લોકોની કે જે લોકો કેઝ્યુઅલી ક્રિકેટ રમે છે. હવે ઓસ્ટ્રેલિયામાં એવા યંગ લોકો છે કે જે લોકો તો કદાચ ભવિષ્યમાં પોતાને ઓસ્ટ્રેલિયાના કોઈ રાજ્ય કે ઓસ્ટ્રેલિયાની ટીમ માટે રમવાનું સપનું જોતા હોય, તો આવા જે યંગસ્ટર્સ છે, ટીનેજર્સ છે, તે લોકો કઈ રીતે પોતાનું કાર્ડિયો છે કે સ્ટ્રેન્થ છે કે એજિલિટી વધારી શકે?
એક્ચ્યુઅલી આ બહુ સરસ ક્વેશ્ચન છે, કેમ કે લોકો 20 વર્ષ ના થાય પછી આ વિચારે કે શું કર્યું હોત તો આપણે બેટર થતે એવું. પણ આ તમે ટીનેજમાં પૂછો કે જે 9-10 વર્ષના, 8 વર્ષના કે 11-12 વર્ષના છોકરા હોય કે છોકરીઓ હોય, એના માટે તમે પૂછો તો પહેલા તે લોકો 15-16 વર્ષ સુધી બધી સ્પોર્ટ રમવી જોઈએ એ લોકોએ. જેવું પાછું મેં જેમ કીધું, ઓસ્ટ્રેલિયા ઇઝ ધ બેસ્ટ કન્ટ્રી આ એક્સપોઝર માટે, કે તમે એને ઓસ્ટ્રેલિયન રૂલ્સ ફૂટબોલ રમાડો, તમે એને નોર્મલ આપણું ફૂટબોલ રમાડો, તમે એથ્લેટિક્સમાં નાખો, તમે હોકી રમાડો, તમે થોડું જિમ્નાસ્ટિક્સ કરાવો, સ્વિમિંગ કરાવો, રનિંગ કરાવો. 15-16 વર્ષ સુધી એને આ બધી સ્પોર્ટનું એક્સપોઝર થવું જોઈએ. એનું એ રીઝન છે કે તમે ખાલી ક્રિકેટ રમાડશો ને તો એનું ક્રિકેટિંગ સ્કિલનું ડેવલપમેન્ટ તો થશે, બટ એ એથ્લેટિક ડેવલપમેન્ટ નહીં થાય. અને આપણા ઇન્ડિયન પોપ્યુલેશન માટે છે ને, આપણે બેટ્સમેન કે બોલર સારા હોઈએ જનરલી, પણ ફિટનેસમાં કે મૂવમેન્ટમાં કે એથ્લેટિક એબિલિટીમાં પાછળ રહી જઈએ. એટલે તમારે જો એબી ડેવિલિયર્સ કે વિરાટ કોહલી કે આપણે બેન સ્ટોક્સ કે જૂનો આપણો એન્ડ્રુ સાયમન્ડ્સ હતો, એ ટાઈપની ફિટનેસ અને મૂવમેન્ટ અને એથ્લેટિક એબિલિટી જોઈતી હોય તો બધી સ્પોર્ટ રમવી જોઈએ 15-16 વર્ષ સુધી. અને પછી તમે સ્પેશિયલાઇઝ કરો, પછી તમે બેટિંગ કરો, બોલિંગ કરો, તમારે જે સ્પેશિયલાઇઝેશન કરવી હોય એમાં કરો. અને ત્યાર સુધી એક તો બધી રમત રમો. બીજું કે 12-13 વર્ષના, 10 વર્ષના હોવ ને, એટલે અઠવાડિયામાં 2 વાર કોઈ પ્રોપર સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ હોય ક્વોલિફાઈડ, એમની સાથે કામ કરવાનું ચાલુ કરો. બસ અઠવાડિયામાં 2 વાર, 2 વાર ટ્યુઝડે કે ટ્યુઝડે ફ્રાઈડે કે મંડે થર્સડે કે વેનસડે સેટરડે ખાલી બે વાર જઈને એની જોડે કામ કરો, એટલે શું તમારું ફાઉન્ડેશન રેડી થવા માંડે. તમને સ્કોટ શું, તમને પુશઅપ શું, ચિનઅપ શું, ડેડલિફ્ટ શું, લંજ વોક શું, આ બધાની આઈડિયા હોવી જોઈએ જ્યારે તમે 18-19 વર્ષના બનો, એટલે આ બધું ફાઉન્ડેશન ને રો મટીરિયલ રેડી હોવા જોઈએ. તો આટલું જ મારી હમ્બલ રિક્વેસ્ટ છે પેરેન્ટ્સને કે ખાલી ક્રિકેટ નહીં રમાડો અને બીજી સ્પોર્ટ બી રમાડો. અને એથ્લીટને એ રિક્વેસ્ટ છે કે અઠવાડિયામાં બે વાર કોન્શિયસલી 40-45 મિનિટના બે સેશન કોઈ ક્વોલિફાઈડ સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચની સુપરવિઝનમાં ચાલુ કરો.
બરાબર, બહુ જ સાચી સલાહ આપી સોમભાઈ તમે. સોમભાઈ, પણ આ બધું કરતી વખતે યંગ એથ્લીટ ઇન્જરીને કેવી રીતે ટાળી શકે?
ઇન્જરી જો બોસ, ઇન્જરી છે ને પાર્ટ એન્ડ પાર્સલ છે, એટલે ઇન્જરીથી ગભરાવાનું કે ઇન્જરીથી દૂર રહેવા માટે કંઈ કરવાનું કે ડરવાની જરૂર નથી. તમે સાચા રસ્તા પર અને સાચો પ્રોસેસ ફોલો કરતા હશો ને તો તમને ઇન્જરી 90% નહીં થાય. જેવું મેં કીધું તમને કે તમે બધી સ્પોર્ટ રમ્યા હશો કે તમને ફાઉન્ડેશન હશે, તો તમે 20-22 વર્ષના થશો ને તમારું ઇન્જરી રિસ્ક અને ઇન્જરી રેટ બહુ ઓછો થઈ જશે, કેમ કે તમારી પાસે રાઈટ એમાઉન્ટ ઓફ ફાઉન્ડેશન અને રાઈટ ઇન્ગ્રીડિયન્ટ છે તમને આગળ લઈ જવા માટે. અને પછી તમે, મેં જેમ કીધું કે કોઈના સુપરવિઝનમાં કે કોઈના ક્વોલિફાઈડ કોચના અંડર કામ કરતા રહેશો, તો એ ઓલરેડી એ બધા ગેપ પૂરવા માટે એ ઓલરેડી કામ કરતો રહેશે, એટલે તમારે ઇન્જરી રેટ એમ પણ ઓછા થઈ જશે એક સુપરવાઇઝ કોચની સાથે કામ કરવામાં.
સોમભાઈ, એક બહુ અગત્યની વાત છે કે પરફોર્મન્સ અને ફિટનેસ સુધારવા, ખાસ કરીને યંગ એથ્લીટ્સમાં સુપરફૂડ અને સપ્લિમેન્ટ એ લોકો વાપરે, તો આ વિશે તમારો શું અભિપ્રાય છે?
આમાં એવું છે ભાઈ કે આપણે સપ્લિમેન્ટ અને સુપરફૂડ અને આ બધું જે છે એ બધું લેવલ 3, લેવલ 4, સ્ટેજ 3, સ્ટેજ 4 પછી આવે. બેસિક સ્ટેજ 1 તો એ જ છે કે ભાઈ એક ટાઈમે ખાવાનું ચાલુ કરો, જેવું મેં પહેલા જ કીધું તમને કે ભાઈ 8 વાગે બ્રેકફાસ્ટ તો 8 વાગે બ્રેકફાસ્ટ, 12 વાગે લંચ તો 12 વાગે લંચ, 7 વાગે ડિનર તો 7 વાગે ડિનર. પહેલા આ કરો છો એ પૂછો પોતાને કે આ એક ટાઈમે ખાવાનું ખાવ છો, એ થઈ જાય પછી ચલો હવે એને બેટર કેવી રીતના થાય કે ભાઈ હવે ચલો આપણે રાઈટ એમાઉન્ટ અને રાઈટ ક્વોન્ટિટી ખાવા માંડીએ, કે ભાઈ બ્રેકફાસ્ટમાં ચલો આપણે થોડા એગ્સ ખાતા હોય તો એગ્સ ખાઈએ, કે આપણે એગ્સ નહીં ખાતા હોય તો આપણે પોરેજ બનાવીએ, કે રાઈટ ક્વોન્ટિટી અને રાઈટ ક્વોલિટીનું ખાવાનું ખાઈએ. લંચમાં 2 ઈંડા લઈ લીધા, ઈંડા નહીં ખાતા હોય તો પનીર લઈ લીધું, પ્રોપર પ્રોપોર્શન અને પોર્શનમાં ખાવાનું ખાઈએ, આમ આમ તેમ ગમે ત્યારે જે મન ફાવે તે એવું નહીં ખાઈએ. આ સ્ટેજ શું છે કે આપણે પહેલો સ્ટેજ એ છે કે એક ટાઈમે એક વસ્તુ ખાઓ, બીજો સ્ટેજ એ છે કે કરેક્ટ ક્વોન્ટિટી અને કરેક્ટ ક્વોલિટીનું ખાઓ, સ્ટેજ 3 એ છે કે ચલો આપણે બેસિક શું એડ કરી શકીએ, તો ભાઈ મલ્ટીવિટામિન કે ઓમેગા 3 કે આવું વસ્તુ એડ કરી શકીએ, શુગર એકદમ એલિમિનેટ કરી શકીએ, ઘઉં જેને સેટ નહીં થતા હોય એ બહાર કાઢી શકીએ, ડેરી જેને સેટ નહીં થતી હોય એ બહાર કાઢી શકીએ. એ સ્ટેજ 3 છે કે આપણે સ્પેસિફિક જઈએ વધારે કે ભાઈ એ ઇન્ડિવિજ્યુઅલ માટે શું સ્પેસિફિક સારું છે એ જઈએ. અને સ્ટેજ 4 હજી બી આપણને એન્હેન્સમેન્ટ અને હજી બી આપણને નેક્સ્ટ લેવલ જવું હોય તો આપણે પછી સપ્લિમેન્ટ એડ કરીએ કે ચલો ભાઈ પ્રોટીન લઈ લીધું કે BCAA લઈ લીધું કે ક્રિએટિન લઈ લીધું, એ બધું એડ કરીએ. એટલે આપણે ડાયરેક્ટ સ્ટેજ 4 વિચારવાની જરૂર નથી, પહેલા સ્ટેજ 1, 2, 3 સેટ છે એ પૂછવાની જરૂર છે, અને એ સેટ હોય અને પછી ફર્ધર આપણને ઇમ્પ્રુવમેન્ટ અને એન્હેન્સમેન્ટ જોઈતું હોય તો આપણે સપ્લિમેન્ટેશન અને સુપરફૂડનું એડિશન કરવું પડે.
સોમભાઈ, આવી જ એક બીજી વાત છે કે વધુ ઇન્ટેન્સ વર્કઆઉટથી ઝડપથી ફિટનેસ ગોલ પ્રાપ્ત કરી લઈએ આવું લોકો વિચારતા હોય છે, આ વાત ખરી? આવું કરી શકાય?
ભાઈ શોર્ટકટ તો આપણને આપણા પરદાદા બી કહેતા હતા કે ભાઈ શોર્ટકટ ઇઝ નોટ ધ બેસ્ટ વે, એટલે એવી રીતના છે કે જે ઝડપથી અને જે જલ્દીથી આવતું હોય ને એ વસ્તુ રહેતું નથી લાંબુ. એ શોર્ટ ટર્મ માટે તમને મજા આવે, તમે દેખાવ સારું કે તમને ફીલ સારું થાય, પણ ઇવેન્ચ્યુઅલી ઇન ધ લોંગ રન એ હેલ્ધી બી નથી અને એના બેનિફિટ્સ લાંબા રહેતા બી નથી. એટલે નાનું નાનું કામ કરો, કન્સિસ્ટન્ટલી કરો, ભલે તમારથી સ્ટાર્ટિંગમાં 3 દિવસ નહીં જવાય કંઈ કરવા માટે તો 2 દિવસ જાઓ, પણ હેબિટ ક્રિએટ કરો, લાઇફસ્ટાઇલ ક્રિએટ કરો અને બેસિક નાનું કન્સિસ્ટન્સી રાખશો તો વિધિન 6 to 8 months, 9 months તમને જે રિઝલ્ટ મળશે એ લાઈફ ચેન્જિંગ અને લોંગ લાસ્ટિંગ રહેશે. એટલે મારા હિસાબથી શોર્ટકટ અને ઇન્ટેન્સિટી પર ફોકસ કરવા કરતા કન્સિસ્ટન્સી અને ગ્રેજ્યુઅલ પ્રોગ્રેશન પર ફોકસ કરવું વધારે જરૂરી છે.
બરાબર, SBS ગુજરાતીને સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર સોમભાઈ.
થેન્ક યુ.
લાઈક, શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
Why do people want to be at work? To feel heard, appreciated, part of something, and to know there's a career path for everyone. Inclusive workplaces are linked to increased innovation, productivity, and employee satisfaction. Make your organization a place where people want to be. For inclusion and diversity training, visit inclusion-program.com.au.